શ્રી સીતાજીનો સ્વયંવર વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરી શ્રી રઘુનાથજી સિદ્ધા આશ્રમમાં વિરાજતા હતા તે સમયે જનકપુરમાંથી કુમકુમ પત્રિકા આવી. શ્રી જાનકીજીનો સ્વયંવર થવાનો હતો. વિશ્વામિત્રજીના નામથી આ પત્રિકા આવી. વિશ્વામિત્રજીને આનંદ થયો. તેમણે શ્રી રામ લક્ષ્મણને પૂછ્યું કે આપ જનકપુરમાં પધારશો? રામજીએ કહ્યું કે ગુરુજી, આપ જ્યાં જાઓ ત્યાં આપની પાછળ પાછળ આવીશું, આપની આજ્ઞાનું પાલન કરીશું. ધનુષ્ય યજ્ઞ સુની રઘુકુલ નાથા હર્ષી ચલે મુનિ બરકે સાથા. શ્રી રામ લક્ષ્મણને લઈ ઋષિ વિશ્વામિત્ર જનકપુરી જવા નીકળ્યા. અનેક ઋષિઓ સાથે હતા. રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. ગૌતમ ઋષિના શ્રાપથી તેમના પત્ની અહલ્યાજી પથ્થર થઈ ગયા હતા. ઇન્દ્રદેવે દુરાચાર કર્યો તેથી શ્રાપ મળ્યો હતો. અહલ્યાજી શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા હતા. વિશ્વામિત્રજીએ કહ્યું, આ પથ્થરને ચરણથી સ્પર્શ કરો. શ્રી રામજીએ પૂછ્યું, મને ચરણ સ્પર્શ કરવાનું કેમ કહો છો? વિશ્વામિત્રજીએ કહ્યું, આ ઋષિ પત્ની અહલ્યા છે, તમારા ચરણ સ્પર્શથી જ એનો ઉદ્ધાર થશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, ગુરુજી, એનો ઉદ્ધાર થશે પણ મને પાપ લાગશે. મારો નિયમ છે, હું કોઈ સ્ત્રીને અડતો નથી. પુરુષ વિના કારણ કોઈ સ્ત્રીને કે સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ પાપ છે. બહુ ભીડમાં કદાચ અજાણતા સ્પર્શ થઈ જાય તો ભગવાન ક્ષમા આપે છે, પણ જાણીને સ્પર્શ કરે તેને ક્ષમા નથી, સજા છે. રામજીની પ્રત્યેક લીલામાં મર્યાદા છે. રામજીને પાપની બીક લાગે છે. આજકાલના લોકોને તો પાપની જરાય બીક લાગતી નથી. તમે કોઈ માનવીની બીક રાખશો નહીં, પાપની બીક રાખજો. પણ આજે તો માનવ જીવનમાં પાપ બહુ કરે છે, એના હાથે પુણ્ય ઓછું થાય છે. સાધારણ રીતે પાપના બે કારણ હોય છે. એક તો પૈસા માટે પાપ થાય છે, બીજું ક્ષુદ્ર જીવો કામ સુખ ભોગવવા માટે પાપ કરે છે. આપણા શાસ્ત્રોમાં ધનને સાધન માન્યું છે, સાધ્ય નહીં. જીવનમાં પૈસા ગૌણ છે, પરમાત્મા મુખ્ય છે. ઘણા લોકો પૈસા માટે પાપ કરે છે, પાપથી પૈસો ભેગો કરે છે અને પછી તે ભૌતિક સુખ ભોગવતા દેખાય છે, પણ એમને અંદરની શાંતિ હોતી નથી. જે કર્યા પછી મન અશાંત અને ઉદ્વિગ્ન થઈ જાય એનું નામ પાપ. પાપ કરનારને જીવનમાં શાંતિ મળતી નથી. જે પાપની બીક રાખતો નથી તેનું મન અશાંત રહે છે. પાપ કરનારનું હૈયું સદા ભરતું અને રડતું રહે છે. પાપથી કદાચ પૈસો મળશે પણ શાંતિ નહીં મળે. પાપથી કદાચ થોડું સુખ મળ્યું એવું દેખાશે પણ પરમાત્મા નહીં મળે. પાપથી ખૂબ પૈસો કમાઈને દાન પુણ્ય કરે એને બદલે નીતિથી ધર્મથી થોડું કમાઈને પૈસો પણ દાન ન કરે અને ઠાકોરજીને કેવળ વંદન કરે તો તે ઈશ્વરને ગમે છે. પણ પાપથી પૈસો કમાઈને જે દાન આપે છે, યજ્ઞ સત્કર્મ કરે છે, તે દાન યજ્ઞ સત્કર્મ ભગવાનને ગમતા નથી. માનવ એવું સમજે છે કે હું થોડું પાપ કરીશ એટલે પૈસા મળશે, પૈસા મળશે એટલે હું આંખનું સુખ ભોગવીશ, જીવનનું સુખ ભોગવીશ, શરીરનું સુખ ભોગવીશ અને આરામ કરીશ. પણ પાપનો પૈસો કોઈને સુખ આપતો નથી, શાંતિ આપતો નથી, માનવને સાચા સુખની ખબર જ નથી. એને જો સાચું સુખ ક્યાં છે તેની ખબર પડે તો તે પાપ કરે જ નહીં. પાપનો પૈસો ઝેર કરતાંય ભયંકર છે. પાપનો પૈસો કમાનારને તો શાંતિ નથી આપતો, પણ ઘરના છોકરાની પણ બુદ્ધિ બગાડે છે. પૈસા માટે પાપ ન કરો, પરમાત્મા સૌનું પોષણ કરે છે. તમારી ચિંતા તમને જેટલી છે તેના કરતાં પરમાત્માને વધારે છે. જીવ માટે ભગવાન જન્મ થતાં પહેલાં જ બધી તૈયારી રાખે છે. માના સ્તનમાં દૂધ કોણ ઉત્પન્ન કરે છે? આ શરીર રુધિર માંસ હાડકાથી ભરેલું છે, છતાં એમાંથી દૂધ સી રીતે નીકળતું હશે? આ બધી પરમાત્માની દયા છે. અનેક વાર માનવ કામ સુખ માટે પાપ કરે છે. સુખત ક્રિયતે રામ ભોગ પશ્ચાદ્રંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુચ્યંતિ પાપાચરણમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે. ભોગ ભોગવતા માનવ પોતે જ ભોગવાઈ જાય છે. ભોગીનું શરીર રોગનું ઘર જ બની જાય છે અને અંતે કારનો કોર્યો બની જાય છે. છતાં માનવ પાપ છોડતો નથી. પરધનમાં અને પરસ્ત્રીમાં જેનું મન ફસાય તેના જેવો પાપી બીજો કોઈ નથી. તે દુર્જન છે, રાક્ષસ છે. દુર્જનના લક્ષણ વર્ણવતા કહ્યું છે, અકરુણાત્વત્વમ કારણ વિગ્રહ પરધને પરયોષિતિ ચ સ્પૃહા સુજન બંધુ જનેશ્વ સહિષ્ણુતા પ્રકૃતિ સિદ્ધમિદમ હિ દુરાત્મનામ. દુર્જનમાં દયા હોતી નથી. તે વિના કારણ સૌ કોઈ સાથે ઝઘડે છે. પરધન અને પરસ્ત્રી પર એની નજર હોય છે. સજ્જનોને સાધુ સંતોને તે ત્રાસ આપે છે. આ બધા રાક્ષસના લક્ષણ છે. માનવ પાપની બીક રાખતો નથી તેથી એ દુઃખી છે. માનવ જીવનમાં ગમે તેવા પાપ કરે છે, છરકપટ કરે છે, અનેક જીવનું અપમાન કરી જીવન તો પૂરું કરે છે, પણ અંતકાળમાં તે બહુ પસ્તાય છે, બહુ ગભરાય છે. પાપથી કદાચ કોઈ જીવનને સુખમય બનાવશે, પણ મરણના સમયે તેની સી દશા થશે. અંત સમયે જીવની છાતી પર એના બધા પાપ ચડી બેસે છે અને તેથી તેને અપાર ગભરામણ થાય છે. અંત સમયે ગભરામણ તેને થાય છે જેના હિસાબમાં ગોટાળો છે, જેના જીવનના ચોપડા ખોટા છે, પાપથી ભરેલા છે. મૃત્યુ એટલે પ્રભુના દરબારમાંથી આવેલી ઇન્કમ ટેક્સની મુદત. પ્રભુને ઘેર જીવનનો હિસાબ આપવા જવાનો દિવસ. હિસાબમાં ગોટાળો હોય તો જ ત્યાં જતા ગભરામણ હોય. જેનો હિસાબ અણીશુદ્ધ છે એને ડરવાનું શું હોય? રોજ મંદિરમાં ન જનારો માનવી ઇન્કમ ટેક્સની મુદત વખતે મંદિરમાં જઈને ભગવાનને કહે છે કે આજે મારે ઓફિસરને છેતરીને મારા ખોટા ચોપડા પાસ કરાવવા છે. હે પ્રભુ, મારા ચોપડા પાસ થઈ જશે તો 10 રૂપિયાનો ધાર ધરાવીશ. લક્ષ્મીપતિ શું આપણા 10 રૂપિયાની લાંચ લઈને આપણું લાખો રૂપિયાનું પાપ છુપાવવામાં મદદ કરે એવા લાંચિયા છે? માનવ એના પાપમાં પણ ઈશ્વરનો સાથ શોધે છે. માણસને કદાચ છેતરી શકાશે ઈશ્વરને નહીં છેતરી શકાય, એ તો તનકી ઓર મનકી બે જાણનારો છે। માટે પાપને ઓળખો, પાપ સામે સાવધ રહો, સદૈવ પાપથી બચતા રહો, જીવનના ચોપડામાં ગોટારો ન થાય તે જોજો। તમે માલિકની ચીજો સમજપૂર્વક વાપરી હશે તો અંતકારે પ્રભુને હિસાબ આપવા જતી વેરાએ કશીએ ગભરામણ નહીં થાય। મનુષ્ય માલિક નથી, પ્રભુનો મુનિમ છે। તમારા ઘરમાં જે કાંઈ છે તે સઘળું પરમાત્માનું છે અને તમે તેના મુનિમ છો। મુનિમથી માલિકનો પૈસો ગમે તેમ ન વપરાય, વિવેકથી તે વાપરવો જ પડે અને પૂરો હિસાબ રાખવો પડે। તમે વિવેકથી ભોગવશો અને પૂરો હિસાબ રાખશો તો પ્રભુ નારાજ નહીં થાય। કરેલા પાપ માટે અંતકારમાં જીવને પસ્તાવો થાય છે, ત્યારે તેને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી। તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કાંઈ થઈ શકતું નથી। ત્યારે મનુષ્ય ગભરાય છે કે મેં કંઈ જ તૈયારી કરી નથી, મારું શું થશે? જ્યાં ગયા પછી પાછા આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય બહુ તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું જ નથી તેવી અનંતની યાત્રાની કોઈ અગાઉથી તૈયારી કરતું નથી। એકને એક દિવસ મરવાનું તો છે જ, એમ સૌ કોઈ જાણે છે, છતાં પાપ કરે છે, કારણ માનવ મૃત્યુને ભૂલી જાય છે। તમે મૃત્યુની બીક રાખો, પાપની બીક રાખો, તમે વધારે પુણ્ય ન કરો તો વાંધો નથી, પણ પાપ જરાય ન કરો। શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હું કોઈ સ્ત્રીને સ્પર્શ કરતો નથી। વાલ્મીકિ રામાયણના સુંદર કાંડમાં સીતાજી એવું બોલ્યા છે કે હું કોઈ પુરુષને સ્પર્શ કરતી નથી। સુંદર કાંડમાં કથા આવે છે, શ્રી સીતાજી લંકામાં વિલાપ કરતા હતા, તે હનુમાનજી જોઈ શક્યા નહીં। તેમણે માતાજીને કહ્યું કે માં, તમે મારા ખભે વિરાજો તો અત્યારે જ તમને શ્રી રામજી પાસે લઈ જાઉં। ત્યારે માતાજીએ કહ્યું, બેટા તું મારો દીકરો છે, જીતેન્દ્રિય છે, બાલ બ્રહ્મચારી છે, તું પવિત્ર છે, પણ ભર્તુ ભક્તિમ પુરસ્કૃત્ય રામદન્યસ્ય વાનરઃ નાહમ સ્પ્રષ્ટુમ સ્વતો ગાત્રમિચ્છ્યમ વાનરોત્તમ। આજ સુધી કોઈ પણ પુરુષને મેં મારી ઈચ્છાથી સ્પર્શ કર્યો નથી, એ રીતે તારી સાથે આવું તો મને પાપ લાગશે। અરે શ્રી સીતાજીનું સ્મરણ કરીએ ને તો પણ પાપ ભરે છે, સીતાજીને શું પાપ લાગવાનું હતું? પણ માતાજીએ જગતને એક દિવ્ય ધર્મનો આદર્શ બતાવ્યો છે। પાપની બીક રાખો, પરમાત્માની બીક રાખો। શ્રી રામચંદ્રજીએ વિશ્વામિત્ર ઋષિને કહ્યું, હું પ્રણામ કરીશ પણ સ્પર્શ નહીં કરું। વિશ્વામિત્રજીએ આગ્રહ કર્યો કે પ્રણામ કરવાથી એનો ઉદ્ધાર નહીં થાય, એને ચરણથી સ્પર્શ કરો તો ઉદ્ધાર થશે। શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે ન સ્પૃશેત દારાવિમપી, દારવી એટલે લાકડાની પુત્રી, જેને સતત બ્રહ્મચર્યનું પાલન કરવું છે તેણે પરસ્ત્રીને સ્પર્શની વાત તો દૂર રહી, લાકડાની પુત્રીને પણ સ્પર્શ કરવો નહીં। સ્પર્શમાંથી અનેક દોષ ઉદ્ભવે છે। કેટલાક એવું સમજે છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, અડકવામાં શું વાંધો છે? અરે તારું મન ચંગા નથી, એ બહુ બગડેલું છે। મન કેટલું બગડ્યું છે એની માનવને ખબર નથી। આ જગતમાં એટલું પાપ નહીં હોય જેટલું પાપ માનું મનમાં રાખે છે, મન ઉપર વિશ્વાસ રાખનારને દગો કરે છે, ખાડામાં ફેંકે છે. રામાયણમાં વર્ણન આવે છે કે શ્રી રામચંદ્રજીએ અહિલ્યાને ચરણથી સ્પર્શ કર્યો નથી. રામજી ત્યાં ઊભા છે, તે સમયે પવન આવ્યો છે. પવનને લીધે શ્રી રામચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડી, અહલ્યાને શ્રી રામચરણનો સ્પર્શ નહીં, શ્રી રામચરણ રજનો સ્પર્શ થયો છે. શ્રી રામજીની ચરણ રજમાં એવી શક્તિ છે કે અહલ્યાનો ઉદ્ધાર થયો. સંત ચરણ રજ, ભગવદ ચરણ રજ એ મનને પવિત્ર કરે છે, વાસનાનો વિનાશ કરે છે. અહલ્યાજીએ રામજીની સુંદર સ્તુતિ કરી. યત્પાદ પંકજ પરાગ પવિત્ર ગાત્રા ભાગીરથી ભવ વિરંચી મુખાન્ન પુનાતિ સાક્ષાત્સ એવ મમ દગી વશ્યો યદાસ્તે કિં વર્ણયતે મમ પુરાકૃત ભાગધેયમ. યત પાદ પંકજ શ્રુતિ બી વિભૃંગ્યમ યન્ના બી પંકજ ભવ કમલાસનશ્ચ યત્રા મસાર રસિકો ભગવાન પુરાસિતમ રામચંદ્ર મનીષમ હૃદિ વિવ્યામી. આપની ચરણરજથી હું આજે પાવન થઈ છું. આપની ચરણરજ અતિ પાવનકારી છે. ગંગાજી, વિષ્ણુ અને બ્રહ્મા આદિ જગદીશ્વરોને પવિત્ર કરનારી છે. આપની પવિત્ર ચરણરજને શ્રુતિઓ શોધી રહી છે. આપની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. આપના નામ અમૃતનો ભગવાન શંકર અતિ રસિકતાથી અહર્નિશ પાન કરી રહ્યા છે. આજ સુધી નિરંતર હું આપનું ધ્યાન કરતી હતી. હવે આજે મારી આંખો સાક્ષાત આપ પરમાત્માના દર્શન કરી રહી છે. મારા અહોભાગ્યનું શું વર્ણન કરું. અહલ્યાજીએ સ્તુતિ કરતાં કહ્યું છે કે મુનિ આપ જો દિનહા અતિ ભલ કિન્હા. મુનિએ શ્રાપ આપીને મારા પર ઉપકાર કર્યો છે, મારું કલ્યાણ કર્યું છે કે જેથી આજે આપના દર્શન કરવાનું ભાગ્ય મને સાંપડ્યું, મારો ઉદ્ધાર થઈ ગયો. બુદ્ધિ કામ સુખનું ચિંતન કરે તો તે જડ બને છે, પથરા જેવી કઠણ થાય છે. ઠાકોરજીના સેવા સ્મરણ કરતા હૃદય કેમ પીગળતું નથી? પરમાત્માનું સ્મરણ કરતા આંખમાં આંસુ કેમ આવતા નથી? તેનું એક જ કારણ છે કે મન કામ સુખનું બહુ ચિંતન કરે છે, તેથી એ પથ્થર જેવું થાય છે અને ભગવદ્ ભાવમાં પીગળતું નથી. સકામ બુદ્ધિ પથ્થર જેવી છે, કઠોર છે, કઠણ છે, તે ભગવદ્ ભાવમાં પીગળતી નથી. બુદ્ધિ નિષ્કામ બને તો પીગરે. બુદ્ધિ નિષ્કામ ક્યારે બને? બુદ્ધિ જ્યારે કામ સુખનો ત્યાગ કરે છે, કામનું ચિંતન છોડી દે છે, ત્યારે નિષ્કામ બને છે અને ત્યારે ભગવદ ભાવમાં પીગરે છે. સંત ચરણ રજ ભગવદ ચરણ રજનો સ્પર્શ થાય તો ધીરે ધીરે મન બુદ્ધિ સુધરે છે. અહલ્યાજીનો ઉદ્ધાર કરી શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જનકપુરીમાં પધાર્યા છે. જનકપુરીની બહાર એક આંબા વાડ્યું હતું. ત્યાં શ્રી રઘુનાથજી વિરાજ્યા. જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર ઋષિ પધાર્યા છે, તે ત્યાં સ્વાગત કરવા માટે પધાર્યા. શ્રી રામ લક્ષ્મણના દર્શન કરતા તો તેમને અતિશય આનંદ થયો. જનક રાજાએ વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું કે મહારાજ, આ ઋષિકુમાર છે કે રાજકુમાર? કહું નાથ સુંદર દોઉ બાલક, મુનિકુલ તિલક કી નૃપકુલ પાલક. એમના શ્રી અંગના લક્ષણ જોતા તો એવું લાગે છે કે એ રાજકુમાર છે. બહુ સુંદર દેખાય છે, પણ તમારી સાથે આવ્યા છે તો શું તે ઋષિકુમાર છે? વિશ્વામિત્રજીએ સામુ પૂછ્યું, રાજન, તમને શું લાગે છે, એ ઋષિકુમાર લાગે છે કે રાજકુમાર લાગે છે? જનક રાજા મહાન જ્ઞાની છે, ગીતાજીનો ઉપદેશ કરતા પરમાત્મા શ્રીકૃષ્ણને જનક મહારાજ યાદ આવે છે. પ્રભુએ બીજા કોઈનું નામ લીધું નથી. પરમાત્માએ જનક રાજાનો દાખલો આપ્યો છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ. જનક રાજાને પદવી હતી, વિદેહ જનક દેહમાં હોવા છતાં જેને દેહ ધર્મ, ઇન્દ્રિયોનો ધર્મ સ્પર્શ ન કરે, દેહમાં હોવા છતાં જે દેહથી અલગ રહે તે વિદેહી અથવા તો જીવન મુક્ત કહે છે. પ્રારબ્ધ કર્મ પરિકલ્પિત વાસનાભિહી સંસારી ચચરતી મુક્તિષુ મુક્તદેહ સિદ્ધ સ્વયં વસતિ સાક્ષી વદત્ર તૃષ્ણિમ ચક્રશ્ય મૂલમિવ કલ્પ વિકલ્પ શૂન્ય. પ્રારબ્ધ કર્મ અનુસાર દેહ તો પ્રાપ્ત થયો છે, પણ જે જીવન મુક્ત છે તે નવું પ્રારબ્ધ ઊભું થવા દેતા નથી, તે સંકલ્પ વિકલ્પ રહિત હોય છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થયેલી વાસનાને લીધે તે સંસારીઓની જેમ સંસાર ભોગવતા જોવામાં આવે છે, પણ તે જાણે છે કે શરીર અને આત્મા જુદા છે, શરીરના ધર્મો જુદા છે, આત્મા નિર્લેપ છે, આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો આત્મા સ્વરૂપમાં સ્થિત છે. આ સંસારનો સગરો વ્યવહાર કરવા છતાં પોતે કાંઈ કરતા નથી એવી ભાવના રાખીને સર્વ કાર્ય કરે છે. જ્ઞાની મહાપુરુષો ઘણા ભાગે બે આંખની મધ્યમાં લલાટમાં નજર સ્થિર રાખે છે. બે આંખની મધ્યમાં લલાટમાં એક જ્યોતિ છે. તમે આંખ બંધ કરીને લલાટમાં નજર કરશો તો તમને પણ થોડો પ્રકાશ દેખાશે. જ્ઞાની મહાપુરુષો સતત એવું અનુસંધાન રાખે છે કે હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, આ શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી, હું શુદ્ધ ચેતન આત્મા છું, પ્રકાશમય છું. સો અહમ સ્વયં જ્યોતિર નિહદક આત્મા. સર્વને પ્રકાશ આપનાર જ્યોતિમય બ્રહ્મા તે હું છું. જનક રાજા વિદેહી છે, તેથી વિશ્વામિત્રજીને તેમણે કહ્યું કે તમે જ પરીક્ષા કરો કે આ કોણ છે. ત્યારે જનક રાજા એક ટક નજર રાખીને શ્રી રામ લક્ષ્મણને નિહારવા લાગ્યા. ચરણથી મુખારવિંદ પર્યંત સર્વાંગને બારીકાઈથી જોતા જનક મહારાજને ખાતરી થઈ કે શ્રી રામ ઋષિકુમાર નથી, શ્રી રામ રાજકુમાર નથી, શ્રી રામ કોઈ માનવ નથી, શ્રી રામ કોઈ દેવ નથી, શ્રી રામ પરમાત્મા છે. મારા મન આંખનું આકર્ષણ એક ઈશ્વર જ કરી શકે. કોઈ સુંદર સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, જગત કોઈ પણ સુંદર પદાર્થ દેખાય છતાં મારા મનમાં જરાય આકર્ષણ થતું નથી. હું સંસારમાં રહું છું પણ હું જ્ઞાની જનક છું. મને સંસારનું સગરું સૌંદર્ય તુચ્છ લાગે છે. શ્રી રામ ઈશ્વર ન હોય તો એ મારા મનને ખેંચી શકે નહીં. જનક મહારાજનું મન પરમાત્માએ ખેંચી લીધું છે. જનક મહારાજ સતત બ્રહ્મ ચિંતન કરે છે. એમને મન ઉપર કેટલો વિશ્વાસ છે. દુષ્યંત રાજાની એક કથા છે. એકવાર દુષ્યંત રાજા શિકારે નીકળ્યા હતા. તે ફરતા ફરતા કણ્વ ઋષિના આશ્રમે જઈ ચડ્યા. કણ્વ ઋષિ તે સમયે બહાર ગયેલા હતા. શકુંતલાએ દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું. દુષ્યંતે શકુંતલાને પૂછ્યું કે તમે કોણ છો, કોની કન્યા છો? શકુંતલાએ કહ્યું, હું કણ્વ ઋષિની કન્યા છું. દુષ્યંત રાજાએ આ વાત માનવા ના પાડી. એમણે કહ્યું કે આજ સુધી મારા મનમાં પાપ આવ્યું નથી. નહીં ચેતઃ પૌર્વાણામ મધમે રમતે ક્વચિતઃ. મારા મન પર મને વિશ્વાસ છે. મારું મન અવરે માર્ગે કદી જાય નહીં. બ્રાહ્મણની કન્યા એ મારી મા છે. આજે તને જોઈને મારું મન ચંચળ થયું છે. તેથી મને ખાતરી છે કે તું મારી જાતની કન્યા છે, રાજકન્યા છે, ક્ષત્રિય કન્યા છે, બ્રાહ્મણ કન્યા નથી. દુષ્યંત રાજાની વાત સાચી હતી. શકુંતલા કણ્વ ઋષિની પાલક કન્યા હતી. જન્મે તે ક્ષત્રિય કન્યા હતી. સતામ હિ સંદેહ પદેશુ વસ્તુષુ પ્રમાણમંતઃ કર્ણા પ્રવૃત્તયઃ. સત્પુરુષો માટે સંદેહ પડતી વસ્તુઓમાં અંતઃકરણની વૃત્તિ એ પ્રમાણ છે. એમનું મન કદી એમને ખોટે રસ્તે લઈ જતું નથી. એમને પોતાના મન ઉપર દઢ વિશ્વાસ હોય છે. જનક મહારાજની એવી નિષ્ઠા છે કે મારા મનનું આકર્ષણ એક ઈશ્વર જ કરી શકે. કોઈ દેવ પણ મારા મનનું આકર્ષણ કરી શકે નહીં. મારું મન પવિત્ર છે. હું સંસારમાં રહું છું પણ મારા મનમાં સંસાર નથી. સંસારમાં રહેવાથી પાપ થતું નથી. મનમાં સંસારને રાખવાથી પાપ થાય છે. જ્ઞાની મહાપુરુષો સદાય સાવધ રહે છે કે બહારનો સંસાર અંદર આવે નહીં, મનમાં પ્રવેશે નહીં. નાવડી રહે છે જળમાં, પણ જળ નાવડીમાં આવે તો નાવડી ડૂબે છે. તેવી રીતે સંસાર મનમાં આવે તો તે મનને ડૂબાવે છે. જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરે છે. સંસાર બાધક નથી. સંસારના વિષયોનું ચિંતન બાધક છે. વિષયોનું ચિંતન કરવાથી સંસારમાં આશક્તિ ઉત્પન્ન થાય છે, એ બાધક છે. વિષયોના ચિંતનથી જ મન જીવે છે. મન જીવે છે મનમાં રહેલા સંસારથી જ. મનમાં વિષયો ન રહે, સંસાર ન રહે તો મન શાંત થાય છે. સંસાર તો છોડી શકાવાનો નથી, પણ મનમાંથી સંસાર કાઢી નાખો. મન કોઈને આપશો નહીં. કોઈ સ્ત્રીને મન આપશો નહીં, કોઈ પુરુષને મન આપશો નહીં. સંસારના જડ પદાર્થોને પણ મન આપશો નહીં. મન આપવા લાયક આ સંસારમાં કશું જ નથી. સંસારમાં જેને મન આપશો તે તમને રડાવશે. મન આપવા લાયક તો એક શ્રી રામ જ છે. મન જ્યારે મળશે ત્યારે પરમાત્મામાં જ મળશે. ચેતન મન જળ પદાર્થોમાં મળી શકે નહીં. મન ઈશ્વરમાં જ સ્થિર થાય છે. અને તેથી જ્ઞાની મહાપુરુષો મન ઈશ્વરને જ આપે છે. જનક રાજાના મનમાં પરમાત્મા વિરાજેલા છે. જનક મહારાજને વિશ્વાસ છે કે જગતની કોઈ વસ્તુ મારા મનને ખેંચી શકતી નથી. પરમાત્મા જ મારા મનને ખેંચી શકે. શ્રી રામ મારા મનને ખેંચી લે છે. શ્રીરામ પરમાત્મા છે, શ્રીરામ ઈશ્વર ન હોય તો મારા મનને ખેંચી શકે નહીં, પણ મારું મન કહે છે નિરાકારનું ધ્યાન શું કરો છો, આ નરાકાર રામજીનું ધ્યાન કરો, બ્રહ્મા જો નિગમ નેતી કહી ગાવા, ઉભય બેસ દરી કી સોઈ આવા, સહજ બિરાગ રૂપ મનુ મોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા, ઇન્હી બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મા સુખી મન ત્યાગા. વેદો નેતી નેતી કહે, જેનું વર્ણન કરે છે ભગવાન શંકર, જે સ્વરૂપનું નિત્ય ધ્યાન કરે છે તે પરબ્રહ્મા આજ છે. આજ સુધી નિરાકાર બ્રહ્માનું હું ધ્યાન કરતો હતો, આ નિરાકાર બ્રહ્મા તે જ નરાકાર શ્રીરામ છે, શ્રીરામ પરમાત્મા છે. કેટલાક લોકો એવું માને છે કે શ્રી કૃષ્ણમાં 16 કરા છે અને રામજીમાં 2 કરા ઓછી છે. કેટલાકનો આવો થોડો આગ્રહ છે, પણ આ સિદ્ધાંતને શ્રી વ્યાસ નારાયણે સંમતિ આપી નથી. વ્યાસજીએ આવું કહ્યું નથી કે રામજીમાં 2 કરા ઓછી છે, શ્રી કૃષ્ણ અને શ્રીરામ એક જ છે. ભાગવતમાં, રામાયણમાં, વેદોમાં અનેક ઠેકાણે એવું વર્ણન છે કે શ્રીરામ પરિપૂર્ણત્મા પરમાત્મા છે, રામજીમાં 2 કરા ઓછી છે એવું બોલવું યોગ્ય નથી. એવું બોલનાર સાહસ કરે છે. આ સિદ્ધાંત વ્યાસ નારાયણને માન્ય નથી. ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે સપૃષ્ટી વિદ્રષ્ટો વા સંવિષ્ટો અનુગતો અપીવા કૌશાલસ્તે યયુ સ્થાનમ યત્ર ગચ્છંતિ યોગિનઃ પુરુષો રામચરિતમ શ્રવણો રૂપધાર્યન આનુસંશ્યપરો રાજન કર્મબંધે વિમુચ્યતે. સુખદેવજી મહારાજ કહે છે કે કૌશલ દેશના વાસીઓ મહાભાગ્યશાળી હતા, તેમાંથી જેમણે શ્રી રામજીને સ્પર્શ કર્યો હતો, એમની સાથે વાત કરી હતી કે એમનું અનુગમન કર્યું હતું, અરે જેમણે રામજીના માત્ર દર્શન કર્યા હતા તે સૌ એ પરમધામમાં ગયા કે જ્યાં મોટા યોગીઓ જાય છે. રાજન, શ્રી રામચરિત્રનું જે શાંતિથી શ્રવણ કરે છે તે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી રામચંદ્રજીની સુંદર સ્તુતિ છે. ધ્યેયમ સદા પરિભવધનમ વિષ્ટોદોહમ તીર્થ સ્પેદમ શિવ વિરંચી નૂતમ શરણ્યમ ભૃત્યાતિહ્યમ પ્રણત્પાલ ભવબિદપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. હે પ્રભુ, આપ શરણાગત દીન વત્સલ છો, આપના ચરણારવિંદ સદા ધ્યાન કરવા યોગ્ય છે. આપના ચરણારવિંદનું શરણ જે સ્વીકારે તેનું જીવન સફળ બને છે. આપના ચરણારવિંદ સર્વ તીર્થોના તીર્થ છે. શિવ બ્રહ્મા આદિ દેવો નિરંતર તેમની સ્તુતિ કરે છે. તે ભક્તોના દુઃખ કષ્ટ કાપે છે. સંસાર સાગર પાર કરાવનાર નૌકારૂપ છે. હે મહાપુરુષ, હું આપના તે ચરણારવિંદને વંદન કરું છું. જનક રાજાએ પરમાત્માને પીછાની લીધા છે, પણ શ્રી રામચંદ્રજીને જાહેર થવું ગમતું નથી. શ્રી રામચંદ્રજીએ આંખના ઇશારાથી વિશ્વામિત્રજીને કહ્યું, ગુરુજી મારી જાહેરાત કરશો નહીં, મારે જાહેર થવું નથી. વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું, ના ના, એવું તો કંઈ નથી, એ તો દશરથ મહારાજાના પુત્ર છે, મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે આવ્યા હતા તે હું સાથે લઈ આવ્યો છું, તમે બ્રહ્મનિષ્ઠ છો, બ્રહ્મ દ્રષ્ટિ રાખો છો, તેથી તમને એમ લાગે છે. બ્રહ્મ જ્ઞાનથી થવું એ બહુ કઠણ નથી, પણ વ્યવહાર દશામાં બ્રહ્મ દ્રષ્ટિ રાખવી એ બહુ કઠણ છે. બ્રહ્મ જ્ઞાની મળશે, પણ સુખદેવજી કે જનક વિદેહી જેવા બ્રહ્મ દ્રષ્ટિ રાખનારા જ્વલ્લે જ મળશે. વ્યવહારમાં બ્રહ્મ દ્રષ્ટિ ન રાખે તેનું જ્ઞાન વહી જાય છે. જેને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ્યાં જાય ત્યાં સર્વત્ર તેને પરમાત્માના દર્શન થાય છે. વિશ્વામિત્રજીએ રામજીને છુપાવ્યા છે. તેમણે જનક રાજાને કહ્યું, રાજન, તમે બ્રહ્મ દ્રષ્ટિ રાખો છો તેથી તમને શ્રીરામ પરમાત્મા છે એવું લાગે છે, પણ એવું કાંઈ નથી, એ તો અયોધ્યાના પાટવી રાજકુમાર છે. જનક રાજાએ કહ્યું, મહારાજ, તમે ભલે કહો કે દશરથ મહારાજના પુત્ર છે, પણ એ કોઈના પુત્ર નથી, એ બધાના પિતા છે, એમના પિતા કોઈ થઈ શકે નહીં, એ પરમાત્મા છે એવું મને લાગે છે. જનક રાજાએ બહુ આગ્રહ કરીને કહ્યું કે હવે રાજમહેલમાં પધારો, પણ રામજીને આંબાવાડિયામાં જ રહેવાની ઈચ્છા હતી એટલે જનક રાજાએ ત્યાં જ બધી વ્યવસ્થા કરી. સંધ્યાકારે શ્રી રામ લક્ષ્મણ સંધ્યા કરે છે એવું રામાયણમાં લખ્યું છે. કેટલાક લોકો તો સંધ્યા કરતા જ નથી, ખાસ કરીને બ્રાહ્મણે 3 વાર સંધ્યા કરવી જોઈએ. બ્રાહ્મણને માથે ઘણી જવાબદારી નાખી છે. સંધ્યાહીન બ્રાહ્મણ અપવિત્ર છે, 3 વખત સંધ્યા કર્યા વિના ખાય તે શુદ્ર જેવો બને છે. સંધ્યામાં બ્રાહ્મણોની અશ્રદ્ધા થઈ ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું છે. કેટલાક સંધ્યા કરે છે પણ સંધ્યાનો સમય સાચવતા નથી. સંધ્યા સમયસર થવી જોઈએ. પ્રાતઃકાળે આકાશમાં નક્ષત્રો હોય ત્યારે કરવામાં આવે તે ઉત્તમ સંધ્યા છે. નક્ષત્ર ને ન દેખાતું હોય પણ હજી સૂર્યનારાયણ બહાર ન આવ્યા હોય ત્યારે સંધ્યા કરે તે મધ્યમ સંધ્યા છે. સૂર્યોદય પછીની સંધ્યા અધમ છે. કેટલાક પ્રાતઃ સંધ્યા કરે છે પણ સવારે 8-9 વાગે તે કરવા બેસે છે. ઠીક છે, કેટલાક કંઈ કરતા જ નથી, એના કરતાં આ થોડો નખરો કરે તે શું ખોટું છે? કોઈને મામો જ ન હોય એને કાણિયો મામો મળે તોય બિચારો રાજી થાય છે. સત્કર્મનો જે સમય નક્કી કર્યો છે તે સમયે જ સત્કર્મ કરવું જોઈએ. ઉદયંત મસ્ત્યંતમ આદિત્યમ અભિજ્ઞાનન કુર્વન બ્રાહ્મણઃ સકલમ ભદ્રમશ્નુતે. બ્રાહ્મણ બીજું કાંઈ ન કરે પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સાચવે અને બહુ સાવધાન થઈને સંધ્યા કરે તો તે બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણ કરે છે. સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે. સંધ્યા ન કરે એને સૂર્યનારાયણ શ્રાપ આપે છે. બ્રાહ્મણ 3 દિવસ સંધ્યાહીન રહે તો એ શુદ્ર છે. શ્રી મહાપ્રભુજી 3 વાર સંધ્યા કરતા હતા એવું એમના ચરિત્રમાં લખ્યું છે. ત્રિકાર સંધ્યા કરો, સંધ્યા સમાન શ્રેષ્ઠ સત્કર્મ બીજું એકેય નથી. પ્રાતઃ સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહ્નની સંધ્યા અન્નજળનો દોષ દૂર કરે છે. સાયમ સંધ્યા દિવસનું પાપ નાશ કરે છે. ત્રિકાળ સંધ્યાનો મહિમા બહુ મોટો છે. સંધ્યામાં સૂર્યનારાયણનો જપ કરતાં કરતાં જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આહ્વાન કરવાનું છે, માં તમે મારા હૃદયમાં પધારો, પાપથી મારું રક્ષણ કરો. સંધ્યામાં અધમર્ષણ કરવાનું છે. ત્રિકાળ સંધ્યા કરનાર કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્રી રહેતો નથી. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતુ ધીમે ધીમે જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયન્તે. ભાગવતમાં ગોકર્ણની કથા આવે છે. ગોકર્ણ સૂર્યનારાયણને અર્ધ્ય આપીને કહ્યું કે મહારાજ જરા ઊભા રહો, મારે તમને કંઈક પૂછવું છે. સૂર્યનારાયણ ઊભા રહ્યા છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. સાયમ સંધ્યા કરીને શ્રી રામ લક્ષ્મણે થોડો સમય વિશ્વામિત્રાજીનો સત્સંગ કર્યો, પછી ગુરુદેવ શયન કર્યું, ત્યારે બંને ભાઈઓ ગુરુદેવના ચરણની સેવા કરવા લાગ્યા. મુનિ બર શયન કિન્હી તબ તબ જાઈ, લગે ચરણ ચાપન દો ભાઈ, જિનકે ચરણ સરોરૂહ લાગી, કરત વિવિધ જપ જોગ બિરાગી, તે દો બંધુ પ્રેમ જનુ જીતે, ગુરુપદ કમલ પલોટત પ્રીતે. જેના ચરણ કમળનું ધ્યાન કરતા કરતા સાધુ મહાત્માઓ જપ કરે છે, યોગ કરે છે, તે બે ભાઈ ગુરુદેવના ચરણની સેવા કરે છે. ગુરુદેવનું હૃદય પીગળ્યું, એમણે આશીર્વાદ આપ્યા. હૈયું પીગરે ને ત્યારે આશીર્વાદ મળે. કેટલાક તો એવું સમજે છે કે મહારાજ આગળ રૂપિયાની ભેટ ધરીશું એટલે મહારાજ સારો આશીર્વાદ આપશે. પૈસાથી જે આશીર્વાદ મળે છે તે જલ્દી સફળ થતો નથી. તમે સેવા કરો, તમારા માતા પિતાની સેવા કરો. કોઈ સાધુ બ્રાહ્મણ તપસ્વી કે વૃદ્ધ મળે તો એની સેવા કરો. એનું હૈયું પીગરે અને હૈયું જે બોલે એ તમને આશીર્વાદરૂપ થશે. માંગવાથી નહીં, આશીર્વાદ તો વડીલોનું હૈયું પ્રસન્ન થઈને પીગરી જાય એવી સેવા કરવાથી જ મળે છે. વડીલોના પીગરેલા હૈયામાંથી જે શબ્દ નીકળે છે તે સફળ થાય છે. સંદીપની ઋષિના આશ્રમમાં પરમાત્મા શ્રી કૃષ્ણનું અધ્યયન પૂર્ણ થયું. શ્રી કૃષ્ણે ગુરુદેવને ગુરુદક્ષિણા આપવાની ઈચ્છા બતાવી. ગુરુદેવે કહ્યું, મને કશાની જરૂર નથી, આ વૃક્ષો ફળ આપે છે, સરિતા જર આપે છે, ફળ અને જરમાં મને સંતોષ છે, મને કોઈ અપેક્ષા નથી. તું કાંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા સિવાય વેદ વિદ્યાનો વંશ વધારતો રહેજે. આ જ્ઞાન જે મેં તને આપ્યું છે તે સુપાત્રોને આપતો રહેજે, એ જ મારી ગુરુદક્ષિણા. પરંતુ શ્રી કૃષ્ણ બહુ જ આગ્રહ કર્યો ત્યારે ગુરુપત્નીએ સાગરમાં ડૂબીને મરણ પામેલા પોતાના પુત્રને પાછો લાવી આપવાનું કહ્યું. શ્રી કૃષ્ણ સાગર પાસે દોડ્યા અને એમણે ગુરુપત્નીને તેમનો પુત્ર લાવી સોંપ્યો. ગુરુપત્નીનું હૈયું પીગરી ગયું. એમણે શ્રી કૃષ્ણને અનેક આશીર્વાદ આપ્યા. શ્રી કૃષ્ણ તારો જય થયો, આશીષ આપું છું કે તારા ઘરમાં લક્ષ્મી, જીભમાં સરસ્વતી અને જગતમાં કીર્તિ વધતા ને વધતા જ રહેજો. જગતગુરુ શ્રી કૃષ્ણે પણ પોતાના ગુરુપત્નીની આવી સેવા કરી હતી. ચક્રવર્તી સાર્વભૌમ મહારાજાના બાળકો શ્રી રામ અને લક્ષ્મણજી ગુરુજીના ચરણની સેવા કરવા લાગ્યા. આજકાલ કદાચ કોઈ માસ્તર છોકરાને એમ કહે કે મારા પગ બહુ દુખે છે, તું થોડી સેવા કરીશ? તો કોઈ કરશે? આજકાલના છોકરાઓ તો માસ્તર સાથે ઝઘડો પણ કરે છે, ગુરુ પ્રત્યેનો ભાવ રહ્યો જ નથી. ગુરુદેવ વિશ્વામિત્રાજીની આંખ જ્યારે મળી ગઈ ત્યારે રામજી ત્યાંથી ઉઠ્યા અને એમણે શયન કર્યું. ત્યારે લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીના ચરણની સેવા કરી. તે પછી લક્ષ્મણજી સૂઈ ગયા. સૂવામાં તો લક્ષ્મણજીનો ક્રમ છેલ્લો હતો, પણ ઉઠવામાં સૌથી પહેલો હતો. રામજી પણ વિશ્વામિત્રજી જાગે તે પહેલાં ઉઠી જતા. સેવકનો ધર્મ છે કે સ્વામી શયન કરે પછી સૂવું અને સ્વામી જાગે તે પહેલાં ઉઠી જવું. પતિવ્રતા સ્ત્રીનો પણ એ ધર્મ છે કે પતિદેવ શયન કરે પછી સૂવું અને પતિદેવ જાગે તે પહેલાં ઉઠી જવું. કેટલીક સ્ત્રીઓ તો પથારીમાં પડ્યા પડ્યા પતિદેવને હુકમ કરે છે, રાત્રે મને ઉજાગરો થયો હતો, એક વાગ્યો હતો, તે તમે જ ઉઠીને બંબો સરગાવજો આજે. આવું કરે તેને પાપ લાગે છે. પતિદેવ જાગે અને સ્ત્રી પથારીમાં સૂઈ રહે તે પાપ છે. સ્ત્રીનો ધર્મ છે કે પતિ ભોજન કરે પછી પોતે જમે, જે કાંઈ વધ્યું હોય તે પ્રેમથી આરોગે. કેટલીક બહેનોથી રહેવાતું નથી, પોતે 12 વાગે જમી લે અને પછી પતિ માટે થાળી ઢાંકી રાખે, આ યોગ્ય નથી. પ્રાતઃકાળ થયો, સ્નાન થયું, વિશ્વામિત્રાજી શાલિગ્રામ ભગવાનની સેવા કરવા બેઠા. તેમણે શ્રી રામ લક્ષ્મણને આજ્ઞા કરી કે બગીચામાં જઈને ફૂલ તુલસી લઈ આવો. કોઈ શુદ્ર ફૂલ તુલસી લાવે તે અપવિત્ર છે, અશુદ્ધ છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. સમિત પુષ્પ ફલાદિની બ્રાહ્મણ સ્વયમાં હરેત શુદ્રાહતે ક્રયત્વિતય કર્મ કુર્વન પચ્યેદઃ. ઠાકોરજીને માટે તમે જાતે તુલસી લેવા જાઓ, પ્રથમ તુલસી માને વંદન કરો. તુલસીજી એ રાધાજીનો અવતાર છે. તુલસીજીને નખથી તોડશો નહીં, નખથી તોડે તે તો પાપ લાગે. દ્વાદશીના દિવસે તુલસીજી તોડશો નહીં, સાયંકાળ પછી તુલસીજીને સ્પર્શ કરશો નહીં. સાયંકાળ પછી તુલસીજી વૃંદાવનમાં રાસ રમવા જાય છે, વૃંદાવનમાં નિત્ય રાસ થાય છે. તુલસીજી એ ઝાડ નથી, શ્રી ગંગાજી, શ્રી યમુનાજી, શ્રી નર્મદાજી એ પાણી નથી, ગાય માતા એ પશુ નથી, વ્રજ રજ એ માટી નથી. શ્રી રામે તુલસીજીને વંદન કર્યું. તુલસી શ્રી સખી શિવે પાપહારિણી પુણ્ય દે, નમસ્તે નારદ નુક્તે, નમો નારાયણ પ્રિય. તુલસ્યામૃત જન્માશી સદા ત્વમ કેશવ પ્રિય, કેશવાર્થ વિચિન્વાની વરદાભવ શોભને. તે સમયે શ્રી સીતાજી સખીઓ સાથે ત્યાં આવ્યા. તુલસીદાસ મહારાજે આ પ્રસંગનું બહુ વર્ણન કર્યું છે. શ્રી જાનકીજીનો રોજનો નિયમ હતો કે પાર્વતી માની પૂજા કરવી, ઘરમાં તુલસીજીની પૂજા કરે અને મંદિરમાં જઈને પાર્વતીજીની પૂજા કરે. જે સ્ત્રી તુલસીજીની અને પાર્વતીજીની પૂજા કરે છે એનું સૌભાગ્ય અખંડ રહે છે, એના ઘરે સત્પુત્રનો જન્મ થાય છે. શ્રી સીતાજી પણ રોજ પાર્વતીજીની પૂજા કરતા. બગીચામાં મંદિર હતું અને તેમાં પાર્વતીમાં વિરાજતા હતા. શ્રી સીતાજીને શ્રી રામજીના ત્યાં દર્શન થયા, પરમ આનંદ થયો. શ્રી સીતાજીએ પાર્વતી માની પ્રાર્થના કરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી જય ગજબંદન ષડાનંદ માતા જગત જનની દામિની દુતિ ગાતા મોર મનોરથુ જાનહું નીકે બસુ સદા ઉરપુર સભી કે હે માતાજી મારી ઈચ્છા તમે જાણો છો શ્રી રામ મને પતિ મળે માતાજીએ આશીર્વાદ આપ્યા શ્રી રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈને ગુરુદેવ પાસે પધાર્યા વિશ્વામિત્રજીને તે અર્પણ કરીને વંદન કર્યા અને કહ્યું ગુરુદેવ અમે બગીચામાં ગયા હતા ત્યાં જે રાજકન્યાનો સ્વયંવર થવાનો છે તે પણ આવી હતી અને અમને જોતી હતી રામજી બહુ સરળ છે એમને કપટ કરતા આવડતું જ નથી જરાય છુપાવ્યું નહીં ગુરુદેવને સગરું કહી દીધું વિશ્વામિત્રજીએ કહ્યું બેટા હું જાણું છું કે કન્યા ત્યાં રોજ પૂજા કરવા આવે છે તેથી જાણીને જ મેં તને ત્યાં મોકલ્યો હતો જેથી શ્રી સીતાજીને પણ ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે શ્રી સીતાજીને પાર્વતી માએ આશીર્વાદ આપ્યા અને શ્રી રામ લક્ષ્મણને ગુરુદેવે આશીર્વાદ આપ્યા જનક રાજાની આજ્ઞાથી મોટો સ્વયંવર મંડપ રચાયો હતો દેશ દેશના રાજાઓ ત્યાં આવ્યા હતા હજાર વીર પુરુષો શિવ ધનુષ્ય ઉઠાવીને મંડપમાં લઈ આવ્યા મંડપમાં એક મોટો અખાડો બનાવ્યો હતો તે અખાડામાં શિવ ધનુષ્ય પધરાવ્યું સતાનંદજી વિશ્વામિત્રજીને બોલાવી લાવ્યા શ્રી રામ લક્ષ્મણને સાથે લઈને વિશ્વામિત્રજી મંડપમાં પધાર્યા રંગભૂમિ આયે દઉં ભાઈ અસી સુધી સબ પૂરણ બાસિનહી પાઈ જિન્હ કેહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તિન્હ દેખી તૈસી શ્રી રામ તો એક જ હતા પરંતુ સભામાં જે લોકોની જેવી ભાવના હતી તે પ્રમાણે તેમને રામજીના દર્શન થયા જેના મનમાં જેવો ભાવ હતો તે પ્રમાણે બધાને અલગ અલગ દર્શન થયા ઈશ્વર એક જ છે પણ સભામાં જે મોટા મોટા રાજાઓ બેઠા હતા તેમને લાગ્યું કે શ્રી રામચંદ્રજી મહાવીર હતા સભામાં જે ઋષિઓ બેઠા હતા તેમને લાગ્યું કે આ તો સાક્ષાત પરમાત્મા છે જે પરબ્રહ્માનું અમે ચિંતન કરીએ છીએ તે જ શ્રી રામ છે સ્ત્રીઓને કામદેવ લાગ્યા છુપાવેશે આવેલા રાક્ષસોને તે કાર જેવા લાગ્યા જનક મહારાજને બહુ આનંદ થયો તેમણે સ્વાગત કર્યું સુંદર આસન પર તેમને પધરાવ્યા રાજત રાજ સમાજ મહુ કોશલ રાજ કિશોર સુંદર શ્યામલ ગૌર તન વિશ્વ બિલોચન ચોર રામજીએ એક એકનું મન ખેંચી લીધું સૌનું આકર્ષણ કર્યું જનક રાજાએ મંત્રીજીને આજ્ઞા કરી કે હવે તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો આ ભગવાન શંકરનું ધનુષ્ય છે જે તેમણે પરશુરામજીને આપ્યું હતું આ ધનુષ્યથી પરશુરામજીએ પૃથ્વીને 21 વાર નક્ષત્રીય કરી તે પછી તેમણે આ ધનુષ્ય અમારા ઘરમાં રાખ્યું હતું હજાર વીર પુરુષ બહુ જોર કરે તો જ આ ધનુષ્ય ઉઠાવી શકાય છે મારી કન્યા સીતા 3 વર્ષની હતી ત્યારથી તે ધનુષનો ઘોડો બનાવીને રમતી હતી સોઈ પુરારી કોદમ હું કઠોરા રાજ સમાજુ આજુ આજુ જોઈ તોરા ત્રિભુવન જય સમેત બૈદેહી બિનહી બિચાર બરી હટી તેહી મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે વીર રાજકુમાર આ ધનુષ્યને ઉઠાવે અને પ્રત્યંચા ચડાવે તેને હું રાજકુમારીનું દાન કરીશ અર્ધું રાજ્ય આપીશ મંત્રીજી તમે ઊભા થઈને આ જાહેર કરો મંત્રીજી ઊભા થયા અને જ્યાં બોલવાનો આરંભ કરતા હતા ત્યાં જ આકાશમાંથી રાવણ સીધો મંડપમાં ઉતર્યો. રાવણ તે સમયે ત્યાં આગળથી આકાશ માર્ગે પસાર થતો હતો. રાવણની નજર પડી. તે નોકરને પૂછ્યું કે આટલો મોટો મંડપ કોના ઘરે છે, આ શું છે? સેવકે કહ્યું, મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે જનકપુરીમાં શ્રી જાનકીજીનો સ્વયંવર છે, દેશ દેશના રાજાઓ ભેગા થયા છે. રાવણે પૂછ્યું, આપણે ત્યાં પત્રિકા આવી છે કે નહીં? સેવકે કહ્યું, મહારાજ, આપણે ઘેર આમંત્રણ નથી. રાવણને બહુ ખોટું લાગ્યું કે દેશ દેશના રાજાઓ ભેગા થાય અને મને જ આમંત્રણ નહીં, હું રાજા નથી, જનક રાજાએ મારું અપમાન કર્યું છે. રાવણને બહુ ક્રોધ આવ્યો અને તે સીધો જ મંડપમાં ઉતરી આવ્યો. જનક રાજાને કહ્યું, હું લડવા આવ્યો છું, મારું તે અપમાન કર્યું છે, વિના કારણ ઝઘડો કરે તે રાવણ. જનક રાજા ગભરાયા કે દીકરીના લગ્નમાં આ પાપ ક્યાંથી અહીં આવ્યું? એવો મૂર્ખો કે વગર આમંત્રણે જ ટપકી પડ્યો? જનક રાજાએ હાથ જોડ્યા પણ રાવણ માન્યો નહીં. ક્રોધમાં બોલવા લાગ્યો કે હું લડવા આવ્યો છું, મારું તે અપમાન કર્યું, મને કેમ આમંત્રણ આપ્યું નહીં, હું રાજા નહીં. જનક રાજા હાથ જોડીને બોલ્યા, આપ તો સૌથી મોટા રાજા છો, શ્રેષ્ઠ છો, બળવાન છો. મેં તો મંત્રીજીને કહ્યું હતું કે બધાને આમંત્રણ મોકલાવજો, તમને આમંત્રણ ન આવ્યું હોય તો તે મારી ભૂલ નથી, મેં મંત્રીને સૂચના આપી હતી. રાવણ મંત્રીને ધમકાવવા લાગ્યો, મારું નામ તે સાંભળેલું ને, તો કેમ મારા ઘેરે પત્રિકા ન મોકલી? મંત્રીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, પત્રિકા લખવાનું કામ મારું, મોકલવાનું કામ મારું, પણ એક એકને ઘેર તે પહોંચાડવા માટે હું જતો નથી, એ તો સિપાહીનું કામ છે. મેં સિપાહીને પત્રિકા આપી હતી, આ સિપાહીઓ કોઈ વખત ગોટાળો કરે છે, કોઈ ઠેકાણે જાય છે, કોઈ ઠેકાણે જતા નથી, એમના મનમાં આવે તેમ કરે છે. મેં તો તમારા નામની પત્રિકા લખાવી છે, હું કઈ તમને ભૂલી જાઉં? તમે તો સર્વથી શ્રેષ્ઠ છો, વીર છો, આ મારી ભૂલ નથી, સિપાહીની ભૂલ છે. રાવણે કહ્યું, બોલાવો. ત્યારે સિપાહીને કોણ હતો એ? સિપાહી ગભરાયો કે મંત્રીજીએ તો મારે માથે મૂકી દીધું, પણ મંત્રીજી જાણતા હતા કે સિપાહી બહુ બુદ્ધિમાન છે, રાવણને કંઈક બનાવશે એવું લાગે છે. સિપાહી બિચારો માથું ખંજવાતો આવ્યો, તે વિચારતો હતો કે કંઈ જવાબ તો આપવો પડશે, શો જવાબ આપું? રાવણ સિપાહીને ધમકાવવા લાગ્યો, મંત્રીજી કહે છે કે એમણે પત્રિકા આપી છે, તો તું તે લઈ આવ્યો નહીં? સિપાહીએ કહ્યું, મહારાજ, હું તો પહેલો જ તમારે ત્યાં આવ્યો હતો. રાવણે કહ્યું, પણ મને પત્રિકા મળી નથી, તું કોને આપી આવ્યો? સિપાહીએ કહ્યું, મહારાજ, એવું થયું કે હું સમુદ્ર કિનારે આવ્યો, ત્યાં ઘણા લોકો તમારા વખાણ કરતા હતા કે રાવણ મહારાજ તો એવા વીર છે કે તેમણે ઇન્દ્રાદિ દેવોનો પણ પરાભવ કર્યો છે, બધા દેવો લંકામાં રાવણ મહારાજના નોકરો થઈને સેવા કરે છે. મેં એવું સાંભળેલું કે દરિયા પાર સામે કિનારે આપ લંકામાં બિરાજો છો, હું સાધારણ માણસ તે દરિયો ઓરંગીને ત્યાં સી રીતે આવી શકું, પણ બધા દેવો તમારી સેવામાં છે એવું મેં સાંભળેલું, તે મને થયું કે આ દરિયો પણ તમારો નોકર હશે, એટલે મેં દરિયાને કહ્યું કે આ પત્રિકા તને આપું છું, તે રાવણ મહારાજને આપી દેજે, હું પત્રિકા દરિયામાં મૂકીને આવતો રહ્યો. રાવણે સિપાહીને કહ્યું, અલ્યા તને કંઈ અક્કલ છે? તું દરિયામાં પત્રિકા ફેંકી આવ્યો. સિપાહીએ કહ્યું, મહારાજ એટલી મારી ભૂલ થઈ, પણ હવે તમારે લડવું જ હોય તો જઈને દરિયા સાથે લડો. રાવણે જનક રાજાને કહ્યું, ગમે તે થયું, હવે હું અહીં આવી ગયો છું, તમારી કન્યા જલ્દી બહાર આવે અને મને વિજય મારા અર્પણ કરે. જનક રાજાએ કહ્યું, મહારાજ રાજકન્યા કેવી રીતે બહાર આવે? એવું ઠર્યું છે કે કોઈ આ ધનુષ્ય ઉઠાવે, પ્રત્યંચા ચડાવે, પછી રાજકન્યા બહાર આવશે, ત્યાં સુધી તો બહાર નહીં આવે. અભિમાની રાવણ બોલવા લાગ્યો કે તમે લોકો હજુ રાવણ મહારાજને ઓળખતા જ નથી. તમે જાણો છો શંકર પાર્વતી કૈલાસમાં બેઠા હતા ત્યારે આ દાદાએ આખો કૈલાસ પર્વત ઉઠાવેલો. હું તો કૈલાસ પર્વત ઉઠાવી શકું એવો વીર છું. આ ધનુષ્યમાં તો છે શું? જૂનું પુરાણું ધનુષ્ય છે, એક ધક્કો મારું તો તૂટી જશે. રાવણ અભિમાનમાં બોલવા લાગ્યો, ગમે તેમ બકવા લાગ્યો. માતા પાર્વતીજીને તે ઠીક લાગ્યું નહીં. તેમણે શિવગણને આજ્ઞા કરી કે રાજકન્યાએ મારી બહુ સેવા કરી છે, મારી એવી ઈચ્છા છે કે સીતાજી રામજીને જ વિજય મારા અર્પણ કરે અને રાવણની ફજેતી થાય. રાવણને બહુ અભિમાન થયું છે, તે ગમે તેમ બકે છે. રાવણ ધનુષ્યને ઉઠાવી શકે નહીં તેવો ઉપાય કરો. માતાજીની આજ્ઞા થતાં જ 300 શિવગણ ગુપ્ત રૂપે તે શિવ ધનુષ્ય ઉપર ચઢી બેઠા. રાવણ હતો તો બહુ બર્યો, એ મહાન વીર હતો, એને કંઈ 2 જ હાથ થોડા હતા, પૂરા 20 હાથ હતા. એ વીર તો ખરો, 300 શિવ ગણો ધનુષ્ય ઉપર બેઠા હતા, છતાં 19 હાથે ધનુષ્ય ઉઠાવ્યું, 20મો હાથ પીઠ પર રાખ્યો. અભિમાની રાવણ સભામાં ચારેય બાજુ જોવા લાગ્યો અને એમ થયું કે મેં કેવું ધનુષ્ય ઉઠાવ્યું, આમાંથી કયો રાજ્ય ધનુષ્ય ઉઠાવી શક્યો? પણ આ સભાના લોકો કેવા મૂર્ખ છે, આ દાદાએ તે ઉઠાવ્યું છતાં રાવણ મહારાજની જય પણ કોઈ બોલતા નથી. તેઓ મૂર્ખ કે પોતાનો જય પોતે જ બોલાવા લાગ્યો. શાબાશ રાવણ, મહારાજ કી જય.